પ્રભુ એના વચનોને ખૂબ જ આશીર્વાદિત કરો. હવે આ એક ટોપિક મારા મગજમાં બહુ વખતથી હતો અને મને થયું કે આજે એ વિશે જ હું કંઈક વાત કરું. હવે આ જે વાંચન આપણે કર્યું એમાં યરોબામ રાજા વિશે વાત કરવામાં આવી છે. હવે રાજાનું પહેલું પુસ્તક 11મો અધ્યાય અને 15મો અધ્યાય બરાબર સાંભળો. રાજાઓનું પહેલું પુસ્તક 11 થી 15 અધ્યાય, રાજાનું બીજું પુસ્તક 17મો અધ્યાય અને પુનર્નિયમનું પુસ્તક, આ બધા રેફરન્સ આ વિભાગમાંથી આપણને મળે છે. જ્યારે આપણને તમને સમય મળે તો જરૂર આ શાસ્ત્ર વાંચનનો અભ્યાસ કરશો તો ઘણું જાણવાનું મળશે. હવે અહીંયા આગળ થોડા ઇતિહાસના રૂપમાં પણ હું થોડું કહેવા માગું છું. હવે એમાં દાઉદ રાજા, સુલેમાન રાજા, રહાબામ રાજા અને યરોબામ રાજા, આ બધાની વાત હું ટૂંકમાં કહેવા માગું છું. હવે સુલેમાન રાજાને પ્રભુએ એવું કહ્યું કે જો તું તારા પિતા દાઉદની માફક મારા માર્ગમાં રહેશે તો સારું, પણ જો તું મારા માર્ગમાંથી ભટકી જશે તો હું તારું રાજ્ય, એટલે ઇસરાયેલનું રાજ્ય, તારા હાથમાંથી ખૂંચવી લઈશ અને તારા ચાકરને આપી દઈશ. વળી તારા રાજ્યને હું બે ભાગ કરી નાખીશ, અને મારા સેવક દાઉદની ખાતર અને યરૂસાલેમ કે જે મારું પસંદ કરેલું નગર છે તેની ખાતર તને એક કુળ આપીશ. એટલે તારી પાસે બે કુળ રહેશે, એટલે અને બીજા 10 કુળનું બીજું રાજ્ય બનશે. પણ હું કે તારા વખતમાં એમ નહીં કરું કે, પરંતુ તારા દીકરાના વખતમાં જ્યારે એ રાજ્યાસન પર આવશે ત્યારે હું આમ કરીશ. પ્રભુએ સુલેમાનને આવું કહેલું. આપણે જાણીએ છીએ કે બહુ જ જ્ઞાની રાજા હતો અને ખૂબ બુદ્ધિશાળ વગેરે બધું ઘણું બધું આપણે જાણીએ છીએ. પરંતુ વૃદ્ધાવસ્થામાં તેનું મન બદલાઈ જાય છે. તેને 1000 રાણીઓ હતી, નહીં આપણ અજાયબ જેવું લાગે પણ બાઇબલ કહે છે, અને એમાં 300 ઉપપત્નીઓ હતી જુદા જુદા ધર્મ પાળનારી. અને વૃદ્ધાવસ્થામાં સુલેમાન રાજાનું મન ભટકી જાય છે. મિલકોમ દેવ, આસ્તોરેથનો અને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોસનો તે પૂજનારો બની જાય છે, એની ભક્તિ કરનારો બની જાય છે, અને પ્રભુ એનું વચન યથાર્થ કરે છે. પણ સુલેમાનના વખતમાં એમ બનતું નથી. પરંતુ જ્યારે સુલેમાનનું મૃત્યુ થાય છે અને તેનો દીકરો રહાબામ જ્યારે આવે છે ત્યારે એના રાજ્યના બે ભાગ પડી જાય છે. હવે જુઓ, બે કિંગડમ, નોર્ધન કિંગડમ, ઉત્તરનું રાજ્ય કે જેમાં 10 કુળો છે ઇસરાયેલના, અને એનો પહેલો રાજા રહાબામ, સોરી પહેલો રાજા યરોબામ, અને દક્ષિણનું રાજ્ય જેને ઘણીવાર યહૂદિયાનું રાજ્ય પણ કહેવામાં આવે છે, અને તેમાં રહાબામ રાજા તરીકે રહે છે, અને એમાં યહૂદા અનુકૂળ વત્તા બિન્યામીનનું કુળ. આ બધું મેં કહ્યું એમ તમે જો 11 થી 15 અધ્યાયનું વાંચન કરશો, અભ્યાસ કરશો, તેમાં જોવા મળે છે. એટલે બે રાજ્ય, નોર્ધન કિંગડમ અને સાઉધન કિંગડમ, બરાબર. હવે નોર્ધન કિંગડમ હતું જેનો રાજા પહેલો તે યરોબામ, અને જેનું પાટનગર સખેમ હતું, અને ત્યાર પછીથી સમરૂન થાય છે. અને યહૂદિયાનું રાજ્ય જેનો રાજા રહાબામ અને એનું પાટનગર તે યરૂસાલેમ રહે છે. આ એક ખાસ બાબત છે જાણવા જેવી. એટલે બે રાજ્યોમાં વહેંચાઈ જાય છે. હવે કેમ આમ બન્યું? તો સુલેમાન રાજા પ્રજાની પાસેથી પુષ્કળ વેઠ કરાવતો હતો. એટલે પ્રજા, જ્યારે સુલેમાન રાજા મૃત્યુ પામ્યો ત્યારે રહાબામ રાજા જ્યારે ગાદી પર આવ્યો ત્યારે એને જઈને કહે છે કે તું અમારી વેઠ ઓછી કર તો સારું કહે છે. ત્યારે રહાબામ રાજા છે કે 3 દિવસ પછી મારી પાસે આવો અને કહે છે હું એ વિશે વિચારીશ. વડીલોની સલાહ એણે ધ્યાનમાં ના લીધી, પરંતુ જુવાનીએ છોકરાઓ જો એની સાથે ઉછરીને મોટા થયા હતા, એના મિત્રો જેવા હતા, એની સલાહ લીધી. અને એમણે તો શું સલાહ આપી કે ના, અમે જુસરી તો ઓછી ના કરીશ પણ વધાર, અને એમને શિક્ષા પણ બમણી કરે. સભા છે જ્યાં આવી પરિસ્થિતિ થાય એટલે પ્રજા કે રૈયત એ રાજાના ગમે બંડ પોકારે, બરાબર ને? તેથી પ્રજાઓએ બંડ પોકાર્યું. હવે આ બધું ઈશ્વરની ઈચ્છાથી બન્યું, કારણ કે ઈશ્વર કહ્યું હતું કે આવું થશે એટલે એ પ્રમાણે બને છે. અને પછી આ જે સુલેમાનનો ચાકર હતો, કોણ? યરોબામ. તે તો એક પરાક્રમી સુરવીર યુદ્ધો હતો. પહેલું રાજા 11:28 લખ્યું, પરાક્રમી સુરવીર યુદ્ધો હતો. સુલેમાનને ખબર પડી કે પ્રભુ આવું કરવાના છે ને, મારું રાજ્ય છીનવી લેવાના છે ને, યરોબામને આપવાના છે, તે યરોબામની પાછળ પડ્યો. એને મારી નાખવાની કોશિશ કરીને નાસી ગયો. મિસર દેશમાં સિસાક રાજાની પાસે જતો રહ્યો. પરંતુ જ્યારે સુલેમાન રાજા મૃત્યુ થયો અને રહબામ રાજા આવ્યો ત્યારે એ પાછો ફર્યો, અને તે જ વખતે આ લોકોએ બંડ કર્યો. અને મેં કહ્યું એમ, એ પરાક્રમી સુરવીર યુદ્ધો હતો એટલે એના નેતૃત્વ હેઠળ નવું રાજ્ય સ્થાપવામાં આવ્યું, પણ પ્રભુની ઈચ્છાથી થયું. અને યરોબામ રાજા તે આ નવા રાજ્યનો પહેલો રાજા બન્યો. હવે યરોબામ રાજાએ શું કર્યું હમણાં જ આપણે જોયું, કે એણે જોયું કે આ લોકો એટલે ઇસ્રાયલી લોકો તો દર વર્ષે અથવા આરામવાર અથવા અવારનવાર યરુસાલેમ જાય છે, ત્યાં જીવતા દેવનું ભજન કરે છે. જીવતો દેવ એમને યહોવા દેવ છે. અને કહે છે કે એક વખત એવો આવશે કે આ લોકો મને ભૂલી જશે અને કદાચ રહબામની તરફ એમના મન વળી જશે, અને વળી પાછા તેઓ રહબામને પોતાના રાજા તરીકે સ્વીકારશે, અને તે વખતે મારો નાશ થઈ જશે, મારું રાજ્ય એ લોકો છીનવી લેશે અથવા રહબામ રાજા છીનવી લેશે. એ ખોટા ભયથી પ્રલાયને એણે શું કર્યું, બે વાછરડા બનાવ્યા, એકને દાનમાં એકને બેથેલમાં. અને પછી આ લોકોને કહ્યું કે અરે તમારો દેવ જે સાચો દેવ જે તમને મિસરની ગુલામીમાંથી જે બહાર કરી લાવ્યો તે તો આ રહ્યા, કેસ તમારે એટલે દૂર જવાની જરૂર નથી કેસે. અને તેથી લોકોને એણે આવી રીતે ભંભેર્યા, ઠોકર ખવડાવી, અવળે માર્ગે વાળ્યા અને સાચા દેવનું ભજન કરતા અટકાવ્યા. અને તેથી દેવ બાપ યહોવા એમ કહે છે કે યરોબામ તારો હું સમૂળકો નાશ કરી દઈશ, તારા આખા કુળને હું મિટાવી દઈશ, કારણ કે તે અધમ કૃત્ય કર્યું છે. પહેલું રાજા 14 અધ્યાય અને 10 કલમ એમ લખવામાં આવ્યું છે કે જેમ વાસીદુ કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામના કુટુંબને છેક લોપ થઈ જતા સુધી વાળી કાઢીશ. પ્રભુએ કહ્યું તારો નાશ કરી નાખીશ. પહેલું રાજા 14 અધ્યાય અને 15 કલમ એમ કહે છે કે જેમ બરું પાણીમાં ઝૂલા ખાય છે તેમ યહોવા ઇસ્રાયલને મારશે, અને આ સારો દેશ જે તેણે ઇસ્રાયલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તે નિર્મૂળ કરીને પેલે પાર લઈ જશે. જો, અને એ વાત તદ્દન સાચી ઠરે છે. જો આપણે જોઈએ હવે બીજું રાજા 17:24 આમ લખ્યું છે, આસુરના રાજાએ બાબેલમાંથી, કુથામાંથી, આવવામાંથી, હમાતમાંથી તથા સફારવાઈમાંથી માણસો લાવીને તેમને ઇસ્રાયલ પુત્રોને બદલ સમૃણના નગરોમાં વસાવે ચડી આવ્યો આસુનો રાજા, અને તેઓ સમૃણને પોતાનું વતન કરી લઈને તેમાં રહ્યા. બીજું રાજા 17:24 સમૃણનું આ રીતે પતન થઈ ગયું. પછી આગળ શું લખવામાં આવ્યું છે એ તમને બીજું રાજા 17:6 આસુ હોશિયારને 9મે વર્ષે, હોશિયાર રાજાને 9મે વર્ષે આસુના રાજાએ સમૃણ લીધું ને આસુરમાં પકડી લઈ ગયો ઇસરાયલને, અને તેમને કલાહમાં ગુજાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરોમાં રાખ્યા. જો, પેલે પાર એમને નિર્મૂળ કરીને કોણે? આસુરના રાજાએ. આ પ્રભુની યોજનાથી થયું, અને એ રીતે આખું પતન થયું. જો નોર્ધન કિંગડમ, યરોબામ પહેલો રાજા, એમાં ઘણા બધા રાજા થઈ ગયા. દાખલા તરીકે નાબાટ એનો દીકરો રાજા થયો, ઓમરી થયો, જીમરી થયો, હોશિયા થયો, યરોબામ સેકન્ડ થયો, બધા બહુ રાજા થયા. પણ બાઇબલ કહે છે કે એમાંનો એક પણ રાજા પ્રભુના માર્ગમાં ચાલ્યો નથી. પ્રભુની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે જ તેઓ કરતા હોય, એટલે મૂર્તિ પૂજા અને અનેક પ્રકારની ભૂંડાય. સાવધન કિંગડમ, યહુદાનું રાજ્ય, એમાં પણ ઘણા રાજા થયા, પણ આપણે જોઈએ છે કે દાઉદ, હિઝકિયા, આસા રાજા, યહોશાફાટ અથવા યોશિયા રાજા, આ બધા રાજાઓ પ્રભુના માર્ગમાં ચાલ્યા. સંપૂર્ણપણે પ્રભુને પસંદ કરી જીવતા, દેવનું ભજન તેમણે પસંદ કર્યું. અને કેટલાક રાજાઓ ભૂંડા હતા, દાખલા તરીકે સિદકિયા રાજા, બરાબર. એટલે મિશ્ર પ્રત્યાઘાતે આપણે યહૂદીઓના રાજામાં જોવા મળે છે. પરંતુ આ જે નવું જે રાજ્ય ઉપસ્થિત થયું એમાંનો એક પણ રાજા પ્રભુના માર્ગમાં ચાલ્યો નથી, તેમણે બધું ભૂંડું જ કર્યું. હવે યરોબામનું આખું કુળ તે પ્રભુ એનો નાશ કરે છે. હવે પહેલો રાજા 15મા અધ્યાય અને 25મી કલમ એમ લખવામાં આવ્યું છે કે યહૂદાના રાજા આસાના બીજા વર્ષમાં યરોબામનો દીકરો નાદાબ ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. એનો દીકરો નાદાબ એ તો મરી ગયો રહાબામ યરોબામ, પરંતુ નાદાબ રાજ કરવા લાગ્યો. 17મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, પહેલો રાજા 15 અને 17, ઈસાખારના ઘરના અહિયાહના દીકરા બાસાએ તેની વિરુદ્ધ બંધ કર્યું અને બાસાએ તેને પલસ્તીઓના ગિફ્થોન પાસે માર્યો. 29મી કલમ એમ લખ્યું છે, તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરના સર્વને મારી નાખ્યા. જો યહોવા પોતાના સેવક સિલોઈ અહિયા હસ્તે જે વચન બોલ્યો હતો તે પ્રમાણે તેણે યરોબામના કુટુંબનો પૂરેપૂરો નાશ કર્યો. પ્રભુનું કોઈ પણ વચન ક્યારેય નિષ્ફળ જતું નથી. આ રીતે યરોબામનો આખો વંશ તે નાશ પામ્યો. અને તમે તમારે કદાચ ખ્યાલ હશે, પૂરે 586માં નબુખાદનેસર રાજા યહૂદિયા ઉપર ચડ્યા, યરુસલેમ પર ચડ્યા, યરુસલેમનો નાશ કર્યો અને ઘણા બધા લોકોને મારી નાખ્યા અને ઘણા બધા લોકોને બાબેલમાં લઈ ગયો. પણ એ પહેલાં આ સમૃના રાજ્યનો, અથવા તો જેને આપણે કહીએ કે નોર્ધન કિંગડમનો, તો નાશ થઈ ગયો. બધા લોકો વેર વિખેર થઈ ગયા, જુદા જુદા ઠેકાણે વેર વિખેર થઈ ગયા. નદીની પાર અને સમૃદ્ધમાંથી બધા લોકો જતા રહ્યા. અને આપણે જાણીએ છીએ કે 1948ની સાલમાં ફરી પ્રભુ બાપ્તી બાદ તેને ભેગા કર્યા નહીં અને ઈસરાયેલનું રાજ્ય સ્થપાયું. અને અત્યારે ઈસરાયેલનું રાજ્ય તે અસ્તિત્વ ધરાવે છે. ચારે બાજુ દુશ્મનથી ઘેરાયેલું છે રાજ્ય, પરંતુ એનો ક્યારેય પણ નાશ થઈ શકે એમ નથી. ઇરમિયા પ્રબોધકનું પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઘેટા પાળખની પેઠે પ્રભુ પોતાના ટોળાને સાચવશે. ઘેટા પાળખની પેઠે પ્રભુ પોતાના ટોળાને સાચવશે, એટલે ભલેને લોકો ગમે એટલું કરે પણ ઇસરાયેલના રાજ્યને કંઈ થશે નહીં. ઇરમિયા 29:14માં આમ લખવામાં આવ્યું છે, જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે, વેરવિખેર થઈ ગયેલા આખી દુનિયામાં, તે સર્વમાંથી હું તમને એકઠા કરીશ. ને પ્રભુએ 1948માં એ કાર્ય પૂર્ણ કર્યું છે. અને ઘેટા પાળકની માફક પ્રભુ એમને સાચવનાર છે. કોઈ કશું જ નહીં કરી શકે. 6 અને 4 બાજુઓ દુશ્મનોની ફોજો રહી પણ કોઈ એનો નાશ કરી શકે એમ છે નહીં, કારણ કે પ્રભુનું વચન અફર છે. પ્રભુનું વચન ક્યારેય પરાક્રમ વગરનું હોતું નથી, કદી નિષ્ફળ જતું નથી. હવે જ્યારે આ યરોબામ રાજા વિશે જ્યારે હું વાંચતો હતો ત્યારે મને 2-3 બાબતો જાણવા મળી છે, હું ખાસ કહેવા માગું છું. હવે દાઉદ રાજા એ પણ એક સામાન્ય પંક્તિનો માણસ હતો ને, ઘેટા પાળક હતો. રબારી વાળામાંથી પ્રભુએ એને બોલાવ્યો ને અને એને રાજાનું પદ આપ્યું. પરંતુ એ કેટલો બધો પ્રભુનો એ માટે આભાર માને છે નહીં. જો તમે જુઓ તો એમાં લખ્યું છે કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જાકેશ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં સ્તવન કરતા કરતા તેના આંગણામાં આવો, ઉપકાર સ્તુતિ સાથે તેની આગળ હર્ષનાદ કરો. ઈશ્વરનો આભાર માનો કેમ કે તો પ્રભુનો તે હંમેશા આભાર માને છે, કારણ કે પ્રભુએ કેટલું મોટું કામ, અજાયબ જેવું કામ એના માટે એના હકમાં પ્રભુએ કર્યું છે. હવે આની પણ એ જ પરિસ્થિતિ હતી, એક ચાકર હતો ને, ત્યાંથી એને ઉચ્ચ પંક્તિમાં પ્રભુ લાવ્યા, પણ પ્રભુને એણે આભાર માન્યો નહીં. ખરેખર વાસ્તવમાં એણે પ્રભુને આભાર માનવો જોઈએ, પણ એણે આભાર માન્યો નહીં. વાલા ભાઈ બહેનો, બે ત્રણ બાબત જરા જોવા માગીએ છીએ. જ્યારે આપણે આયોગનું પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે પહેલાં અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે આયોગ પર કેટલી બધી મુશ્કેલીઓ આવી, અને ત્યારે એણે તો શું કર્યું, જમીન પર પડીને પ્રભુની સ્તુતિ કરી અને કહ્યું કે યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું, તેના નામને ધન્ય હો. કેટલી કપરી પરિસ્થિતિમાં એ મુકાઈ ગયો, પણ એણે તો આભાર માન્યો, ધન્ય હો. યુનાનું પુસ્તક બીજો અધ્યાય અને 6, 7, 8, 9 કલમ, અને એમાં આવું લખવામાં આવ્યું છે 7 થી 9 કલમમાં, મારો જીવ મારામાં નિર્ગત થયો ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. જેઓ ખોટા અને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તરી દેશે, પણ હું ઉપકાર સ્તુતિ કરીને બલિદાન આપીશ. પછી જ્યારે એ તો એના પેટમાં હતો માછલીના, ત્યારે એણે પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુની ખાસ કોઈ પ્રભુ તારો આભાર માનીશ, પસ્તાવો કર્યો. અને આપણે જોઈએ છે કે માછલીએ પોતાનું મોં ઉઘાડ્યું અને એને ઓકી કાઢ્યો અને એ રીતે જીવત દરવાળ્યો. દરિયાઈ વેલાઓ એને ચારે તરફ ઈંટાઈ વળેલા, પાણી ચારે તરફ ઘૂઘવાઠા મારતું હતું, કોઈ આશા નથી બચવાની, પણ પ્રભુએ એને બચાવ્યો, ઉપકાર સુધી કરી. અને દાનિયેલનું પુસ્તક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે દાનિયેલ રાજા ઈશ્વરભક્ત હતો, સાચો નહીં, અને એની જે બારીઓ હતી યરુસાલેમના મંદિર ભણી ઉઘાડી રહેતી હતી. અને એણે તો શું કર્યું, લખવામાં આવ્યું છે દાનિયેલ 6 અને 10માં, યહોવાની ઉપકાર સ્તુતિ કરી. જ્યારે દારિયાવાસ રાજાએ પેલું ફરમાન બહાર પાડ્યું કે 30 દિવસ સુધી કોઈ અન્ય દેવદેવીની પૂજા કરવી નહીં, પણ મને જ માન આપવું, મને જ નમસ્કાર કરો. દાનિયેલ કહ્યું કે મારાથી દહીં બને, અને એણે તો દેવની ઉપકાર સ્તુતિ કરી. હવે એને ખબર હતી કે મને સિંહોના બિલમાં નાખી દેવામાં આવશે અને મારું મોત નક્કી છે, તેમ છતાંય દેવની ઉપકાર સ્તુતિ કરી. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ પોતાનો દૂત મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા, નજેબ જેવી રીતે એને બચાવ્યો. અને દારિયાવીસ રાજાને કહેવું પડ્યું કે દાનિયેલનો દેવ સાચો દેવ છે, એ જ અચળ અને અવિશાળી અવિચારી દેવ છે, એનાથી બધાએ બીવું. તો એણે આભાર સ્તુતિ કરી. મારા ભાઈ બહેનો, ઈશ્વર આપણી રોજ રોજ કાળજી લે છે, તંદુરસ્ત રાખે છે, ખાવા પીવાને બધું જે કંઈ જોઈએ ઉત્તમ આનાથી તે આપણા મૂળાને તૃપ્ત કરે છે. બરાબર, કેટલું બધું ઈશ્વર આપણા માટે કરે છે, આપણે પ્રભુનો કેટલો આભાર માનીએ છીએ. પહેલું થેસ્સાલોનિકા 5 અને 18માં એમ કહેવામાં આવ્યું છે, સર્વ પ્રસંગે યહોવાની ઉપકાર સ્તુતિ કરો, એવી પ્રભુ બાપની ઈચ્છા છે. સર્વ પ્રસંગે 2003 સાલમાં જ્યારે આપણે પ્રવેશ કર્યો છે ત્યારે પ્રભુના નામનો આભાર માનીએ, પ્રભુની આભાર માનીએ, પ્રભુની ઉપકાર સ્તુતિ કરીએ. રોજ રોજ આપણે પ્રભુની આભાર સ્તુતિ કરવાની બહુ જરૂર છે. ઉપકાર સ્તુતિ કોઈ પણ સંજોગો હોય, પણ આપણે પ્રભુને આભાર માનીએ, પ્રભુની સ્તુતિ, કારણ કે તે આપણને સંભાળે છે, તે આપણને તંદુરસ્ત રાખે છે, તે આપણને જમવાનું ખોરાક આપે છે, વસ્ત્રો પૂરા પાડે છે, રહેવાનું સુંદર ઘર, ગાડી સુંદર આપી છે. કેટલા બધા ઈશ્વરના આશીર્વાદો છે ધ્યાનમાં લઈને આપણે હંમેશા પ્રભુનો આભાર માનવો જોઈએ. હવે આ યરોબામે બે ભૂલ કરી. કઈ કઈ ભૂલ? એક ભૂલ તો એણે એ કરી કે વાછરડા બનાવ્યા અને વાછરડાની પૂજા, મૂર્તિ પૂજા નહીં, લોકોને ગેરમાર્ગે દોર્યા. લોકોને શું કર્યું તો કે ગેરમાર્ગે દોર્યા, વાછરડાની પૂજા. અને બીજું એ કે એણે સામાન્ય ઇસ્રાયેલી લોકોમાંથી યાજક અને લેવીના જેવા માણસો પસંદ કર્યા કે જે મંદિરમાં ભક્તિ કરાવે, જે મુલાકાત મંડપની સેવા કરાવે, જે બહુ બહુ વિચિત્ર લાગે છે. જો જ્યારે મૂસા 40 દિવસ પ્રભુને મળવા માટે સિનાઈ પાળ પર ગયો. રાતના દિવસ બધા લોકોને થયું કે મુસાન શું થયું, અમારો આવી બન્યું, દેખાતો નહીં, શું કરું. બે વાછરડા બનાવ, એક વાછરડું બનાવીને અને એની પૂજા શરૂ કરી. તે વખતે જો નિર્ગમન 32:26, નિર્ગમન 32:26 એમ લખવામાં આવ્યું છે કે ત્યારે મૂસાએ છાવણીની આગળ ઊભા રહીને કહ્યું, યહોવાના પક્ષનો હોય તે મારી પાસે આવે, અને લેવીના સર્વ પુત્રો તેની પાસે એકઠા થયા. હું એમ કહેવા માગું છું કે લેવી લોકો એ પ્રભુની ખાસ પસંદ કરેલી પ્રજા હતી. તે વખતે જ્યારે બધાએ વાછરડું બનાવ્યું અને ભટકી ગયા, તેવી વખતે ફક્ત લેવી કુળના માણસો જ જુદા આવ્યા પ્રભુના પક્ષમાં. અમે છે કદાચ પ્રભુનો અપાર પ્રેમ એના કારણે એ લેવી ઉપર હતો. જો ગણનાનું પુસ્તક 3 અધ્યાય જરા ઝડપથી 2-5 વાક્ય વાંચું છું, 5 થી લગભગ 12 કલમ સુધી. અને એવા મૂસાને કહ્યું, લેવીના કુળને પાસે લાવને હારૂન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે, અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની આખી જમાતની સંભાળ રાખતા મંડપની સેવા કરે, અને તેઓ મુલાકાત મંડપના સરસામાની તથા ઈસરાલ પુત્રની સંભાળ રાખતા મંડપને લગતી સેવા કરે, અને તું હારૂનના તથા તેના દીકરાના હવાલામાં તેઓને સોંપી દે. અને પછી અને એવા મૂસાને કહ્યું, ઈસરાયલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વ પ્રથમ જન્મને બદલે ઈસરાયલ પુત્રોથી મેં જુઓ મેં લેવીઓને લીધા છે. જોયું, ત્યાં પક્ષમાં હતા અને તેથી જુદા પડ્યા. પ્રભુએ લેવીના કુળને ખાસ પસંદ કર્યું પ્રભુની સેવા કરવા માટે, મુલાકાત મંડપની સેવા કરવા માટે ખાસ પસંદ કર્યો. જો મૂસાને હારૂને લેવી હતા નહીં, તો હજુ જોવું હોય તો ગણના 3:5-12 નિર્ગમન 6:16-20 વાંચો. એમાં લખવામાં આવ્યું છે કે કહાથી લેવી હતો ને એનો દીકરો આમરામ, અને આમરામ તે એની ફોઈને પરણે યોખેબેતને, તેનાથી એને મૂસા અને હારૂન અને મરિયમ થયા. એટલે એ પણ લેવી કુળનો હતો. તો પ્રભુએ આ ખાસ પ્રકારની સેવા કોને સોંપેલી? યાજકોને. કોણ પહેલો યાજક હતો? કોણ પહેલો યાજક હતો? હારૂન. અને હારૂનના વંશમાં એ રીતે યાજક પદ આગળ વધે છે. અને મુલાકાત મંડપની સેવા કરવા માટે લેવીના કુળમાંથી જ માણસ પસંદ કરવાના, પણ આ વ્યક્તિએ એવું કર્યું નહીં. એણે શું કર્યું? તો એણે કોઈ પણ માણસોમાંથી એ સેવા, મુલાકાત મંડપની સેવા કરવા માટે લોકોને લીધા, અને તેથી જાણ કે પ્રભુને બહુ દુઃખ થાય છે. બરાબર. તો એના આ બે ગુનાઓ, આમોસનું પુસ્તક 2:6 એમ લખ્યું છે કે તારા 3 ગુનાને લીધે, આ 4 ગુનાને લીધે હું તારા પરની શિક્ષા વાળીશ, દઈશ નહીં. ઇસરાયલ, તારા પરની શિક્ષા હું વાળી દઈશ નહીં. અને વાલાઓ, એણે ગુના કર્યા નહીં. આ 3 ગુના, મૂર્તિ પૂજા કરી, જે વિધિઓ પ્રભુએ ઠરાવેલા એની વિરુદ્ધ ગયો, બરાબર, આજ્ઞા પાલન એમ કે બીજા અર્થમાં કે કર્યું નહીં, પસ્તાવો કર્યો નહીં, અને લોકોને ઠોકર ખાતા કર્યા, અને એના કારણે યરોબામના કુળને પ્રભુ સમૂહભૂએ મિટાવી દે છે, સર્વનો નાશ કરે છે. પસ્તાવો આપણા જીવનમાં બહુ જરૂરી છે. પેલું સ્ટાન્ડર્ડ વાક્ય, પેલું યોહાન 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના, અને તે વિશ્વાસ તથા આપણા સર્વ ન્યાયથી શુદ્ધ કરવાની, તે વિશ્વાસ તથા ન્યાયી છે. વાલાઓ, આપણે પસ્તાવો કરવાની બહુ જરૂર છે. આપણે પળ પર ના પાપીને ઘડે ઘડેના ગુનેગાર છું. પ્રભુને પ્રાર્થનામાં હંમેશા પ્રભુનો આભાર માનીએ, અને પસ્તાવિક હૃદય સાથે પ્રભુની પાસે આવવાની જરૂર છે. નહીં, ઉડાવ દીકરાએ કેવો જબરજસ્ત પસ્તાવો કર્યો, અને એને એના બાપે સ્વીકાર કરે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો પ્રભુ આપણો સ્વીકાર કરવા માટે તૈયાર છે. તો એ ખાસ વાત આપણે યાદ રાખવાની જરૂર છે. હવે લોકતેની અંદર લખવામાં આવ્યું છે નહીં ને કે પિલાતે પેલા ગાલિલીઓનું લોહી એમને યજ્ઞો સાથે ભાળ્યું. એ બધા પાપીઓ તો ના, પાપીઓ તો આપણે છે ને, બધાય છે, પણ એમણે પસ્તાવ, જો તમે પસ્તાવ નહીં કરો તો તેઓ તમે પણ તેમ જ નાશ પામો. સિલોઆહનો બુરજ 18 માણસ ઉપર પડે મરી ગયા, પાપીઓ એ હતા, આપણે નહીં. અરે આપણે એથી વિશેષ છે. પણ પ્રભુ એમ કહે છે કે જો તમે પસ્તાવ નહીં કરો તો તમે પણ એ જ પ્રમાણે નાશ પામશો. વાલા ભાઈ બહેનો, આપણે ચેતવાની જરૂર છે. 2013ની સાલમાં આપણે પસ્તાવિક હૃદય સાથે આભાર માનતા માનતા સ્તન કરતા કરતા તેની હજુરમાં આવવાની જરૂર છે. એકવાર નહીં, બે વાર નહીં, હંમેશને માટે, એવરી ડે, એવરી ટાઈમ આપણે પ્રભુનો આભાર માનવાનો છે અને પસ્તાવો પ્રગટ કરવાની જરૂર છે. પેલા 10 કોડિયાની વાત, 10 કોડિયા, એક જ જણ પાછો ફર્યો, સાષ્ટા દંડવત પ્રણામ કર્યા અને પ્રભુનો આભાર માનવા લાગ્યો. અને 9 જણા તે ચાલ્યા ગયા. વેસ્ટર્ન સિવિલાઇઝેશનમાં આપણે રહીએ છીએ, પશ્ચિમી દેશમાં રહીએ છીએ, પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ ને, તરત જ બાણું ઉઘાડું કરી દે, થેન્ક યુ. કેટલો બધો ભાર લઈને આપણે ફરીએ છીએ, પરંતુ આભાર પ્રભુનો આપણે કેટલો માનીએ છીએ. અંગ્રેજ કવિ જ્યોર્જ હર્બર્ટ એની કવિતામાં એમ લખે છે કે ધાવ હેઝ ઓ લોર્ડ, ધાવ હેઝ ગિવન મી સો મચ, બટ વન થિંગ આઈ રિક્વેસ્ટ મોર, એન્ડ દેટ ઇઝ ગ્રેટફુલ હાર્ટ. ઓ પ્રભુ, તમે મને બહુ આપ્યું છે, કે પણ એક વધારે વસ્તુની માગણી કરું છું, તમે મને આભારી હૃદય આપો કે જેથી પ્રભુ હું તમારો આભાર માન્ય કરું. કેટલું બધું જરૂરી છે. ત્રીજો મુદ્દો છે, એણે ગેરમાર્ગે બધાને દોર્યા ને, યરોબામે મૂર્તિ પૂજા તરફ, અને જે નહીં કરવું જોઈએ, જે વિધિઓ નહીં કરવા જોઈએ એવા વિધિઓ કરાવ્યા નહીં. પણ અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે, લૂકની લખેલી સુવાર્તા, માથીની લખેલી સુવાર્તા 18:6-7, જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પૂળ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેના માટે સારું છે. જે માણસની ઠોકર આવે છે તેને અફસોસ છે. વાલાઓ, આપણે આપણું જીવન એવી રીતે વ્યતીત કરીએ કે આપણા જીવન થકી કોઈને ઠોકર ન લાગે, આપણા જીવન થકી કોઈને મુશ્કેલી ના પડે, કોઈ ગેરમાર્ગે ના દોરાય, એ માટે હંમેશા આપણે સાવધ રહેવાની જરૂર છે. 2013ની સાલમાં આપણે ખાસ આ વિશે વિચાર કરીએ કે આપણે આપણું જીવન એવી રીતે વિતાવીએ કે જેથી બીજાઓને હાનિકારક આપણું જીવન હોય નહીં. માથીને લખેલું સુવાર્તા 24:8-10, અને એમાં આપણે વાંચીએ છીએ અને તે આપણે જોઈ રહ્યા છીએ. અંત સમય છે, એન્ડ ટાઈમ, જાત જાતનું બધું આપણે જોઈ રહ્યા છીએ ને, ભૂકંપ થાય છે ને, બધું બહુ થાય છે, જાત જાતના ટોર્નેડો આવે છે ને, વાવાઝોડા થાય છે ને, પણ લોકોના મન દુષ્ટ અને ભૂંડાઈ તરફ આગળના આગળ વધી રહ્યા છે. અને એમાં લખવામાં આવ્યું છે ખાસ કરીને માથી 24:10, ઘણા ઠોકર ખાશે. આ સમય આવી ગયો છે, આપણે ઠોકર ખાઈશું. કેમ? જુઠ્ઠા ખ્રિસ્ત, જુઠ્ઠા પ્રબોધકો ઊભા થશે, અને હું જ ખ્રિસ્ત છું અને આપણે એમની વાતમાં આવી જઈએ. માટે સાવધ રહો. યહુદાનો પત્ર, એને એક જ અધ્યાય છે અને એમાં 24:25, યહુદાનો પત્ર પ્રકટીકરણને આગલો એક કે બે જ પાના નાનો પત્ર છે, એમાં 24:25 શું લખવામાં આવ્યું છે? જે તમને ઠોકર ખાતા બચાવે તે તો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર છે. આપણે એને વળગી રહેવાની કેટલી જરૂર છે. રોમિયોનો પત્ર 13:13 એમ કે છે, ખ્રિસ્તને પહેરી લો. જો આપણે ખ્રિસ્તને પહેરી લઈએ છીએ તો આપણે ઠોકર ખાઈ શકતા નથી. વાલા ભાઈ બહેનો, જ્યારે આ અંત સમયમાં આપણે જીવીએ છીએ, પ્રભુનું આગમન કદાપિ નજદીક છે, ત્યારે આપણે સાવધ રહીએ કે આપણે લોકોની વાતોમાં ના આવી જઈએ. ઘણા બધા લોકો ઉઠશે, પ્રભુ છે, હું પ્રભુ છું એમ કહેશે, ઘણા બધા લોકો સ્વાર્થ વહેંચશે, પરંતુ એમાં કંઈક ઉણપ હશે, એ કંઈક જુદી તો એ આવશે, અને આપણે ભૂલાઈ જઈશું, ભમાઈ જઈશું, અને આપણા અનેક વૈરીઓ ઊભા થશે અને પ્રજાઓ આપણી વિરુદ્ધ થશે, અન્ય પ્રજાઓ. આવો સમય આવી રહ્યો છે, ત્યારે આપણે ચોક્કસ ખાસ યાદ રાખીએ, અરે ઠોકર ના ખાઈ એના માટે હંમેશા સાવધાન રહીએ, પ્રભુને પહેરી લઈએ, બહુ જ જરૂરી છે. અને મારો છેલ્લો મુદ્દો છે તે વફાદાર, વફાદાર હોવું બહુ જરૂરી છે. યરોબામ રાજા પ્રભુને વફાદાર ના રહ્યો, દાઉદ રાજા પ્રભુને વફાદાર રહ્યો નહીં. પસ્તાવો, 51મો કિસ્સા રાખો, પસ્તાવો કર્યો, પ્રભુને વફાદાર રહ્યો. હું 2 કે 3 દાખલા ખાસ આપવા માગું છું વફાદાર વિશે. અને સૌથી પહેલો દાખલો તો હું મૂસા વિશે આપવા માગું છું. પ્રભુએ મૂસાને નેતૃત્વ આપ્યું અને એ ઇસરાયલ પ્રજાને કનાન દેશમાંથી બહાર દૂર, સોરી, મિસરમાંથી બહાર દોરી લાવે છે નહીં. અને આ પ્રજા તો કેટલી હઠેલી પ્રજા હતી નહીં. પાણીની બાબતમાં આપણે તકરાર કરીને પ્રભુને મોટો મનાયો નહીં. અને એક વખત એવો આવ્યો કે એ લોકો એને પથ્થર મારવાની અણી પર આવી ગયા. બોલો, પાણી ના મળ્યું, અમે શું પીશું, મારા ઢોઢાંક શું પીશે. નિર્ગમન 17:4 લખ્યું છે, તેઓ મને પથ્થરે મારવાને અણી પછી. પણ એણે શું કર્યું, પોતાનો પ્રેમ એ પ્રજાઓ પર ચાલુ રાખ્યું. મારું નામ તું જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ, પણ પ્રભુ તું એમના પાપોની ક્ષમા કર, એમનો અપરાધ તું ભૂસી નાખ. કેટલો બધો પ્રેમ રાખો છો. વાલા ભાઈ બહેનો, જ્યાં આગળ પ્રેમ છે ત્યાં વફાદારી પણ, જ્યાં આગળ વફાદારી પણ છે ત્યાં આગળ પ્રેમ છે. હવે મૂસાને પ્રભુએ કહ્યું કે તું કનાન દેશ જોવા પામશે નહીં. પુનર્નિયમ 4:21-22 હું વાંચું છું. પુનર્નિયમ 4:21-22, વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયો અને તેણે એવા શોકન ખાધા કે તે યુદ્ધની પેરી પાર જવા પામશે નહીં. ને યહોવા તારો દેવ જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે તેમાં તું પ્રવેશ કરશે નહીં. પણ હું તો નિશ્ચય આ દેશમાં જ મરવાનો. ખાતરી પ્રભુએ કહ્યું, ફેરફાર થાય કેટલો બધો ભાર મૂક્યો, આ દેશમાં જ મરવાનો. અને તમે તો, હું યર્દન પાર ઉતરવાનો જ નથી, પણ તમે તો પેલી પાર જશો અને ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો. પ્રભુની પાસે જેને વિનંતી કરે છે, પુનર્નિયમમાં જો 3:25-26, કૃપા કરીને મને પાર જવા દે પ્રભુ. પણ પ્રભુ એમ શું કહેશે, તું આટલાથી સંતોષમાં આ બાબત વિશે હવે પછી કદી મારી આગળ પોલીસમાં. પ્રભુએ જે કામ આપ્યું એને તેણે સંપૂર્ણ આજ્ઞાંકિત પણ કર્યું, સંપૂર્ણ વફાદારથી એ પ્રજાને લઈ ગયો, લઈ ગયો ઠેઠ સુધી. પુનર્નિયમનું છેલ્લું પુસ્તક નવો પર્વત પર ચડાવે છે, પિસ્ગા શિખર પર જો કે છે આ રણિયામણો કનાન દેશ. પણ મૂસાએ મનમાં ખરે પેલે બહુ દુઃખ થયું હશે કે આય હાય, હું 40 વર્ષોથી આ લોકોની સાથે રખડતો રજડતો, એમને દોરી ગયો નહીં, મેં મારો વિચાર ના કર્યો, આ લોકોનો વિચાર કર્યો, મેં એમના ઉપર પ્રેમ દર્શાવ્યો, આખરે મને જ કનાન દેશમાં પ્રભુ લઈ જતો નથી. પણ પ્રભુએ શું કહ્યું એને કે તારા પછી હું યહોશુઆને તારી જવાબદારી આપું છું, તું એને બળ દે, તું એને હિંમત દે. અને એ 28મી કલમ પુનર્નિયમ 3 અને એમાં 28મી કલમમાં લખ્યું છે, પણ યહોવા યહોશુઆને આજ્ઞા કર અને તેને હિંમત તથા બળ દે, કેમ કે તે આ લોકને પેલે પાર દોરી જશે. અને પછી પુનર્નિયમ 34:9 એમ કહ્યું છે કે યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. બધું જ પ્રભુએ કહ્યું એ પ્રમાણે કર્યું. હવે એને કશું મળવાનું નહોતું, તો બહુ જ વફાદારીથી એ એણે પ્રભુનું કાર્ય સિદ્ધ કરી બતાવ્યું, મરણ થયું ત્યાં સુધી. અને વાલા ભાઈ બહેન, એને શું મળ્યું? કનાન તો દેશ ના મળ્યો, ના ના, સ્વર્ગીય કનાન મળ્યો એને. તે સ્વર્ગીય કનાન મળ્યો, તમે જાણો છો પ્રભુ ઈસુનું રૂપાંતર થયું. અને પછી યાકૂબ, સિમોન અને યોહાન ત્યાં હતા, અને પછી કહે છે કે પ્રભુ અમે 3 માણવા માંગીએ, એક પ્રભુ તમારે સારું, એક મૂસાને સારું, એલિયાસ. જો પ્રભુએ મૂસાને તો પોતાના રાજ્યસ્થાનમાં લીધો, પોતાના જમણા હાથે બેઠાડ્યો, એને ઇનામ મળ્યું. ભલે ભાઈ બહેનો, બીજો દાખલો આવો જ એક હું આપવા માગું છું, અને તે છે સાઉલનો. સાઉલ જેને પ્રભુએ પછી એનું બદલાણ કરે છે જિંદગીનું, અને પાઉલ કરે છે. પ્રેરિતોના કૃત્ય 9મી અને 15મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્ય 9મી અને 15મી કલમ, તે અને વિદેશીઓ મધ્યે, રાજાઓ મધ્યે, ઇસરાયેલીઓ મધ્યે મારું નામ પ્રગટ કરવા માટે તે મારું પસંદ કરેલું પાત્ર છે. અને પાઉલે એ જવાબદારી લઈ લીધી. અને પ્રેતન કૃત્ય 9:20 તો શું કહ્યું, જેવો એ દેખતો થયો કે છે કે લાગલો સભાસનોમાં ઈસુને પ્રગટ કર્યો કે તે દેવનો દીકરો છે. જો અને પછી આગળ લખવામાં આવ્યું છે, તમને એવું લખવામાં આવ્યું છે, હું એટલું જ જાણું છું કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો મારી રાહ જુએ છે, પણ હું મારો જીવ વાલો કરીને તેની કોઈ પણ દરકાર કરતો નથી. એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સ્વાર્થાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. પ્રેરિતોના કૃત્ય 20:23-24. પાવલે કેટલા બધા દુઃખ વેઠ્યા અને એનું બધું વર્ણન બીજું કોરંથી 11:23-28 આપવામાં આવેલું છે. બીજું કોરંથી 11:23-28. પણ એમ એક છેલ્લું વાક્ય છે, એને બહુ દુઃખ પડ્યા પણ એને એક ચિંતા હતી, મંડળીની ચિંતા. મંડળીઓ બાંધી પણ મંડળીઓ જાગૃત રહે, મંડળીઓ પ્રભુમાં રહે, શેતાની હુમલાની સામે ટકી રહેની ચિંતા હતી. વાલાઓ આપણે આ કેટલી સુંદર મંડળી છે, કેટલાને એવી ચિંતા છે ભવિષ્યને, કેટલાને ચિંતા છે કે આપણી મંડળી પણ એવી સદ્ધર ટકી રહે, ફેલોશીપમાં આગળ વધે, પ્રભુની સ્વાર્થ વહેંચવામાં અગ્રિમતા પ્રાપ્ત કરે, કેટલાની ચિંતા છે. પણ એનાથી એ મોટી ચિંતા રાત દિવસ એના મનમાં સતત હતી. હવેથી હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. અભિમાન કરો, ખ્રિસ્તમાં અભિમાન કરો. એ વગર હું કયો સામાં અભિમાન કરવા માગતો નથી. જે વાના મને લાભકારક હતા તે મેં પ્રભુ ઈસુને ખાતર કચરો ગણ્યા છે, કારણ કે જેથી હું ખ્રિસ્તને મેળવી શકું. બધી વસ્તુ અને અત્યારે છોડી કાઢ. શું ઈનામ? હા, ઈનામ છે. જો બીજું તિમોથી 4:8 ઈનામ છે. મારે સારું ન્યાયપૂર્ણનો મુગટ રાખી મૂકેલો છે, તે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. પ્રભુ એના માટે સ્વર્ગીય મુગટ તૈયાર રાખ્યો છે. અને નાનો વફાદાર, કેટલો બધો વફાદાર કહી શકાય, અંત સુધી એણે પ્રભુનું કાર્ય, પ્રભુની સુવાર્તા. જ્યારે પ્રભુએ એને પસંદ કર્યો ત્યારે એણે પ્રભુને પસંદ કર્યો, પોતાનું સર્વસ્વ આપી દીધું, છેલ્લે શહીદ થયો ત્યાં સુધી એણે પ્રભુનું કાર્ય, પ્રભુની સુવાર્તા આગળ ધપાવે. અને છેલ્લે જો તમે વાંચશો યોહાની લખેલી સુવાર્તા, તો તેમાં 19મી કલમની અંદર એ વાત લખવામાં આવેલી છે. 26:27 કલમ પ્રભુ ઈસુને બધા સ્તંભે ટાંગવામાં આવેલા છે ને, બધા લોકોનું ટોળું નહીં, શિષ્યો પણ હશે. અને ઈસુની માં મરિયમ હતા અને યોસેની માં મરિયમ ને બધા ઘણા બધા લોકો ત્યાં આગળ હતા. અને પ્રભુ ત્યાંથી શું કહે છે, એની માને શું કહે છે કે ભાઈ જો તારો દીકરો યોહાનને હાથ ધરીને કહે છે કે યોહાન પ્રભુનું શિષ્ય, અને એને કહે છે કે જો તારી માં, અને એમ લખવામાં છે તે જ ઘડીએ ઓન ધ સ્પોટ પ્રભુને, તે જ ઘડીએ યોહાન, સંત યોહાન મરિયમને એના ઘેર લઈ જાય છે. આગળ કંઈ ખાસ લખવામાં આવ્યું નથી, મને ચોક્કસ ખાતરી છે કે એણે એની પૂરી માવજત કરી છે, એની માની પૂરી સંભાળ લીધી હશે, વૃદ્ધાસ્થમાં પણ એની કાળજી રાખી હશે, અંત સુધી પ્રભુના જે વચન હતું એ વચનને અનુસર્યું હતું. કેટલો બધો વફાદાર રહ્યો એ સંત યોહાન. તો વાલા ભાઈ બહેનો, પ્રભુને આપણે કેટલા વફાદાર છીએ, પ્રભુની આજ્ઞાઓ પાળવી, પ્રભુના વિધિઓ પાળવા, પ્રભુના માર્ગમાં જીવન ચાલવું, પ્રભુને આપણું જીવન સોંપી દેવું, પ્રભુને પહેરે લેવો, પ્રભુને આપણે વફાદાર રહેવાની બહુ જરૂર છે. પ્રભુ એવી કૃપા કરે કે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ, પ્રભુને વફાદાર રહીએ. નવા વર્ષમાં છે ત્યારે નવી રીતે પ્રભુને ઓળખીએ અને પ્રભુને વફાદાર રહીને આપણું જીવન આગળ ચલાવીએ. પ્રભુ એવી કૃપા આપણા ઉપર કરે. આમેન.